मार्चनी चौदहवीं तारीख है, मार्चनी चौदहवीं तारीख है 2009 ना साल में आवश्य जरूर है आवश्यक आम अंडी ने 2010 ने साल में सेवन मते नापी मैं समय आवश्य कि जर जो वचन प्रभु ने नापी थे तेरे समय समझता हूँ वो कुछ तेरे में कितनी क्रोध रहता मैं लाल सागर में साथी में सबने आते थे तो मैं तेरा साथी है सर कितना प्रश्नों ना रुक मार चाहे तो मैं ये समय वहाँ भी हंस रहे मारा रिलेटिव उसमें से एक जुआन व्यक्ति है मैंने फोन करो 2010 ना अक्टूबर महीना बाकी है तो पहले फोन में प्रश्न हो अन्य प्रश्न था तो कि 2010 नू वर्ष के उस जवाब में मैं थोड़ी बात तो जान ली जैसे थोड़ी डिटेल्स में अपना हमने कहवा मांगू छू तो बाइबल में भविष्य संबंधी लखेल है बाइबल ये भूतकाल नो पुस्तक है बाइबल ये वर्तमान काल नो पुस्तक है અને બાઇબલ એ ભવિષ્ય કાળનું પણ પુસ્તક છે આ વર્ષ માટે જે વચનો નાતાલ રાઇટિંગ નવા વર્ષ પર જે વહેંચવામાં આવે બધાને એક એક સેમ્પલ આપવામાં આવી દરેકે પીક કરી લીધી એટલે એ તો તમારું પોતાનું વચન થઈ ગયું પણ જનરલ વચન 2010 માટે પ્રભુએ આપ્યું છે તે હું તમારી સમક્ષતામાં વાંચું છું તમે પણ બાઇબલ ઉગાડીને જોશો કાળ વૃત્તાંતનું પહેલું પુસ્તક તેનો 4 અધ્યાય અને 10 કલમ ફર્સ્ટ ક્રોનિકલ ચેપ્ટર 4:10 આ તો એક પ્રાર્થના પણ છે સાથે સાથે એક વચન પણ છે અને આ વચનને તમે આ વખતે ખાસ યાદ રાખશો જેમાં યાદે છે જે પ્રાર્થના કરી પ્રભુને તે આપેલી છે યાદે છે ઇસ્રાયલના દેવને વિનંતી કરી કે જો તું મને ખચિત આશીર્વાદ આપે મારી સીમા વિસ્તારે તારો હાથ મારી સાથે રહે ને તું મને આપત્તિથી એવી રીતે બચાવે કે મારે માટે કઈ દુઃખ આવી ન પડે તો હું કેવો ભાગ્યવાન અને તેને જે માંગ્યું તે દેવે તેને આપ્યું આપણો પ્રભુ એ છે કે આપણે માંગીએ છે તે આપે છે એના મહેમાન માટે તે બાબતો પૈસો અને 2010 ના વર્ષ માટે આખી મંડળી માટે આ વચન છે મારી ઈચ્છા છે કે તમે દરરોજ આ પ્રાર્થના કરો જે પ્રાર્થના યાદ છે કરી એક વ્યક્તિ શું કરી શકે છે એક વાક્ય શું કરી શકે છે એક ઈશ્વર શું કરી શકે છે એ બધી બાબતો આપણને આ વચનમાં જોવા મળે છે પ્રશ્ન એ છે કે શું બાઇબલમાં આ દિવસો સંબંધી લખેલું છે જો તમારે જવાબ જોઈતો હોય તો જુઓ પ્રેરિતોના કૃત્ય તેનો 4 અધ્યાય અને 3 અધ્યાય અને 24 કલમ પ્રેરિતોના કૃત્ય 3 અધ્યાય અને 24 કલમ એક્ટ ચેપ્ટર 3:24 મને વળી સમૂહથી મારીને તેની પાસે આવનાર જેટલા પ્રગતકો બોલ્યા છે તે સર્વે પણ આ દિવસો સંબંધી વિષય કહ્યું છે બીજા કલમ છે પિત્તળનો બીજો પત્ર તેનો 1 અધ્યાય 20 ને 21 કલમ
First Peter chapter 1 verses 20 and 21.
कोई दोस्त नहीं आज
કઈ ભૂલ થઈ બીજો પિસ્તર ઓલ મારી ભૂલ બીજો પિસ્તર પહેલો હશે વીસ નું એક વીસ આજે ભવિષ્ય વચનો પ્રભુએ આપણને આપેલા છે તે એક્ચુઅલીનો જે લેખક તો પવિત્ર આત્મા છે પવિત્ર આત્માએ માણસોને પ્રેરણા કરી અને એ વચનો આપણી પાસે અત્યારે છે જરૂરકાલીની જયારે પરિસ્થિત થઈ અને બાદલના બંદીવાસમાં 70 વર્ષ સુધી જયારે રહેવું પડ્યું ત્યારે દાનિયેલને તેની ખબર કેવી રીતે પડી જો દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય અને બીજી કલમ દાનિયેલ ચેપ્ટર 9 વર્સ 2 પવિત્ર શાસ્ત્ર પરથી ખબર પડે કે આ બધું શું ચાલી રહ્યું છે એટલે જયારે જયારે આપણે બાઇબલ વાંચીએ છીએ મનન કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ ઈશ્વરનો આત્મા આપણને આ બધી બાબતોમાં દોરી જાય છે આ વાક્ય તમારી વાતમાં લખી લો બાઇબલમાં 10ની સંખ્યા એ કસોટીઓ અને દુઃખો દ્વારા સંપાદન થયેલી પરિપક્વતા બતાવે છે બાઇબલમાં 10ની સંખ્યા 2010 એ કસોટીઓ અને દુઃખો દ્વારા સંપાદન થયેલી પરિપક્વતા બતાવે છે ઉત્પત્તિના 14મા અધ્યાયમાં આપણે જોઈએ છે કે ઇબ્રાહીમે મેલ્કીસેદેકને 10મો ભાગ આપ્યો માલાખીના પુસ્તકમાં પણ પ્રભુનું વચન એમ કે છે કે 10% પ્રભુના ચરણમાં લાવો એકચ્યુઅલી 10% આપવો એ એક જાતનો ટેસ્ટ છે એ પરીક્ષા રૂમિયાના પત્રમાં એવું લખ્યું છે કે આદમથી મૂસા સુધી મરણ રાજ કર્યું કેમ કારણ કે કોઈ રૂલ્સ નતા કોઈ રેગ્યુલેશન નતું બધા મન ફાવે જીવતા હતા મન ફાવે બધું જીવન જીવતા હતા અને પછી પ્રભુનો કોપ સર્ગી ઉત્સવને આપણને ખબર છે નૂહના સમયમાં જળ પ્રવેશ થયો પછી મૂસાનો જન્મ થયો અને મૂસા આવ્યો અને એની માસકે 10 કમાન્ડમેન્ટ આજ્ઞા પાડો હું અને તમે આજ્ઞાઓ પાડીએ છીએ કે કેમ એની આ પરીક્ષા છે અયોગની કસોટી કરવામાં આવી આપણને બધાને ખબર છે અયોગ પર કેટલું બધું દુઃખ પડ્યું એના મિત્રો એની સામાન થયા કોઈક વાર એની લાઈફ પણ એના વિશે ન બોલવાનું બોલી ગઈ અયોગની જયારે કસોટી કરવામાં આવી ત્યારે તેની સ્ત્રીએ 10 કડવા શબ્દોમાં તેને જ્ઞાના માગે અયુગને 10 વખત ઠપકો આપવામાં આવ્યો હતો 9 વખત એના મિત્રએ આપ્યો હતો 1 વખત ઈશ્વરે પોતે આપ્યો હતો આ બધામાંથી અયુગ પરિપક્વ થઈને બહાર આવ્યો 10ની સંખ્યા તે બાઇબલમાં ટેસ્ટિંગ અને પરીક્ષા બતાવે છે દાનિયેલના પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે જયારે શાદ્રાક મેશાક અબેદનગો અને દાનિયેલને નબુખાદનેસ્સારના મહેલમાં મૂકવામાં આવ્યા ઉચ્ચ પદવીએ ખાસ તેમને મૂકવામાં આવ્યા ત્યારે રાજા જે ખાણી પીણી કરતા હતા એ જ ત્યાં છોકરાઓને આપવાની વાત છે. પરંતુ બાઇબલમાં આપણને ખબર છે કે દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે હું આ બધી બાબતોથી મારી જાતને વટાવીશ નહીં. કારણ કે પ્રભુનો સેવક હતો, એને 10 આજ્ઞા હુકમો ખબર હતા, શું ખરું અને શું ખોટું એની એને ખબર હતી. એની એ વાત મુખ્ય ખોજાને કરી કે અમારે આ બધી બાબતો ના જોઈએ. ખાસ તો 2 બાબતો હતી કે જેને લીધે દાનિયેલે આ પત્ર લીધું હતું. એક તો નબુખાનેસર જે રાજા હતો તેમાં જે ખાણી પીણી થતા હતા એમાં દારૂ પીરસવાનો હતો, એટલે દારૂ ના જોઈએ. ત્યાર પછી બીજી બાબત હતી કે જે ખોરાક લાવવામાં આવતો હતો તેમના જે પેગન ગોડ્સ હતા, દેવદેવીઓ હતા, મૂર્તિઓ હતી, એની આગળ ધરવામાં આવતો હતો. અને એ બધી બાબતો લઈને પછી આ હેબ્રુ જુવાનોને આપવામાં આવતી હતી તો તમે ખાવ, એ પણ અગેન્સ્ટ લાયક. એટલે દાનિયેલે સ્પષ્ટ ના કર્યા. ખોજાએ કહ્યું કે કેવી વાત કરો છો, તમને રાજા ચાલુ નથી તો મારી નોકરી જશે. બાઇબલમાં આવું નહીં લખ્યું, ભાવ થાય. જો તમે જુઓ પહેલો અધ્યાય, દાનિયેલ નું પુસ્તક એનો પહેલો અધ્યાય દાનિયેલને કહ્યું કે મારા મુરબ્બી રાજા, જેને તમારું ખાનપાન નહીં આપ્યું છે તેનો મને ડર લાગે છે. રચેને તે તમારા ચહેરા તમારી ઉંમરના બીજા છોકરાઓના કરતા સદરૂપા દે છે, એવું શા માટે થવું જોઈએ? તેથી તો તમે રાજાની આગળ મારું શિર જોખમમાં નાખો. એટલે એ કહો ને મારી નોકરી જશે. પરંતુ 12મી કલમ તમે સાચવો, કૃપા કરીને 10 દિવસ સુધી આ તારા દાસોની પરીક્ષા કરીજો, અમને ખાવાને સારું અન્ન ફળ તથા શાકભાજી પીવાને સારું પાણી આપવામાં આવે. 10 દિવસ અને પરીક્ષા, 10મો આંકડો અને પરીક્ષા. 14મી કલમ, આથી તેને આ બાબતમાં તેમની જયંતિ સાંભળીને 10 દિવસ સુધી તેમની પરીક્ષા કરી. તમને ખબર છે કે બધામાંથી આ જે હેડ્રો જોવાનો હતા તે 10 ગણા શ્રેષ્ઠ માલુમ પડ્યા. 20મી કલમે છેલ્લા ભાગમાં લખ્યું છે કે આખા રાજ્યમાં હતા તેઓના કરતા તેઓ તેને 10 ગણા શ્રેષ્ઠ માલુમ પડે. ખાલી શાકભાજી અને દારૂ તમે પણ કોકને તોડાય નહીં, ખાલી પાણી. તમે જગ્યાને સાંભળ્યું કે જો તમે એક કેન કોકનું પીવો અને એની અથવા તમારા શરીરમાંથી ચડી નાખી હોય તો તમારે 40 ગ્લાસ પાણી પીવું પડે. તમે જે બોટલ બધું પીવો છો ને જરા વિચાર, જે લોકો દારૂ પીવે છે એના માટે તો બાઇબલમાં એક જ શબ્દ છે, અફસોસ છે. ભૂઅનુકૂળ એ સંબંધી મારે બહુ હમણે કહેવું નથી, કારણ કે મારે મારા વિષયને વળગી રહેવાનું છે. આ જૂના કારણની વાત છે, નવા કારણનો 10 કુમારિકાની વાત આપણને ખબર છે. એ એમનો ટેસ્ટિંગ ટાઈમ હતો, જસ્ટ ટુ વેઇટ એન્ડ વોચ. વર ક્યારે આવશે ખબર નથી, પણ જાગૃત રહેવાનું, તૈયાર રહેવાનું. આપણને ખબર છે કે 35 તૈયાર હતી, 5ની કુપીમાં તો તે નહીં હતું. 10 કોડલની વાત આપણને ખબર છે, એમના વિશ્વાસની પરીક્ષા હતી. આ વખતે પ્રભુએ જુદી રીત વાપરી એમને રાજાપણું આપતા રાખનય ના કરી, નોકરી સાધુએ નામ ઉઠ્યો એમની ના કહું પેલા નાનંદ કોરિયાની માફક તમે 7 વખત જે અંદરમાં જઈને દુઃખી માં આવો સારો કોર્સ છે. પરંતુ પ્રભુએ ખાલી એટલું જ કહું, પાછા જાઓ જરૂસલમમાં જઈને તમારા સ્તરે વ્યાજે મળી જાઓ. આપણને બધી વાત ખબર, એમના વિશ્વાસની ગજબની પરીક્ષા હતી. એટલા જૂના કરાય ને નવા કરાયને આ બધી વાતો ભેગી કરીને આપણે એક કારણમાં આવી શકીએ છીએ કે આ 2010 વર્ષ છે પરીક્ષણ વર્ષ. મને એનું ટાઈટલ આપવાનું કે હું એવું કહું કે અગ્નિ પરીક્ષા. તમારી પાસે ગમે તે વચન આવ્યું હોય મને ખબર નથી, પણ હું જનરલ બાઇબલની વાતો તમને કહું છું. એક વાર અયુબની સ્ત્રીએ આવું કર્યું, જે અયુબ 1917 લખેલું છે, મારો શ્વાસ મારી સ્ત્રીને કંટાળો ભરેલો લાગે. આ તો મરી જાય સારું, આ શ્વાસ શું કંટાળે. અયુબની આ પરિસ્થિતિ અને બધામાંથી પરિપક્વ થઈને એ પ્રભુના સેવક તરીકે બહાર આવ્યો. કેટલું બધું સાંભળવું પડતું છે, વાઇફ ને હસબન્ડ નું, હસબન્ડ ને વાઇફ નું સાંભળવાનું થાય છે, છોકરાઓનું સાંભળવાનું થાય છે. તમારા ઘર ગેસ કરી થોડા વખત પેલા મારે બીજા સંબંધીએ મારા રિલેટિવ માંથી તેમની નોકરી સંબંધી, તેમના કામ સંબંધી, તમને જ્યાં ન્યાય થાય તેના સંબંધી વાતો કરે. એટલે મેં કહ્યું ભાઈ આખો કાળા ઘોડાની અસર છે, એટલે શું પાછું વળી. બાઇબલમાં લખ્યું છે જો તમે શક્તિકરણ પુસ્તક તેનો 6 અધ્યાય અને 5 શક્તિ કલમ વાંચો કરો. શક્તિકરણ 6:5-6 કઈ જુદું વંચાતું લાગે છે. શક્તિકરણ 6 આ કાળા ઘોડાની વાત બાઇબલમાં આપણે વાંચી. આ કાળો ઘોડો શું બતાવે? મરણ, માંદગી, મોઘવારી, મૂંઝવણ, મુસીબતો, દુઃખ, દુકાળ, દર, ડાયવોર્સ, આ બધું બતાવે. નવા કરણમાં નહીં, જૂના કરણને આ વાત લખેલી. ઝખરિયા પ્રબોધકનું પુસ્તક એનો 6 અધ્યાય અને 7-8 કલમ એવા છે. ઝખરિયા પ્રબોધક 6 અધ્યાય 7-8 કલમ. એટલે આ કાળા ઘોડાની અસર આપણે પૃથ્વીમાં જોઈ રહ્યા છે. શાંતિ નો દુકાળ, વેપાર નો દુકાળ, નોકરી નો દુકાળ, રિયલ એસ્ટેટ માં દુકાળ, એટલા દુકાળો આપણે જોઈએ છે. વ્યવસાયમાં અશાંતિ નથી, કુટુંબોમાં અશાંતિ નથી, વ્યક્તિઓના જીવનોમાં અશાંતિ નથી, વેપાર પડી ભાગ્ય. તફાની આમ તો એવું લખ્યું છે કે વેપારી વર્ગનું સત્યાનાશ બન્યું છે. તમને ખબર બધા સ્ટોરો બંધ થાય છે. ન્યુયોર્કની જે પેલી શું કહેવાય, બધું બતાવો છે પ્લસ માઇનસ તો કેક છે ને બધું. આમ એરો આમ બતાવો છો, એ કઈનો એરો ગમે તમે બાઇબલ નું ઓલરેડી લખેલું છે, વેપારી વર્ગ નું સત્યાનાશ વર્ગ. નોકરીમાં દુકાળ, હા કેટલા બધા લોકો કે એક રિપોર્ટ તમારે 10% છે અત્યારે રેટ, અનએમ્પ્લોયમેન્ટ રેટ 1983 હાઈએસ્ટ રેટ ગણાય છે. રિયલ એસ્ટેટમાં દુકાળ છે, સેલના બોર્ડ છે પણ કોઈ લેતું જ નથી, જેમ લેવું તેમ બોન્ડ મળતી નહીં. એટલે વેપાર પ્રબોધક એમ લખ્યું છે કે જેવી યાદદાનની તેવી જ યાદદાનની સ્થિતિ થશે. એવું સરકારી જોશે, મારે મારું ઘર વેચવું છે, બીજાને લેવું છે તો હું વેચી શકતો નથી, આ લઈ શકતો નથી. બાયલો નેશનલ કોર્ટ ઓર્ગનાઇઝ રિપોર્ટ પ્રમાણે January 9 to 20,070,955 ઘરો કોર્ટ ક્લોઝરમાં જાય. તમારા ઘરે લઈ લો, પણ મારી પાસે પૈસા નથી મોર્ગેજ કરવાનો, એ કહું તો આ કોપ્યુ તમે હલો. આ સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. લગ્ન જીવનમાં પ્રશ્ન, એક રિપોર્ટ પ્રમાણે જો પ્રથમ વખત લગ્ન કરે છે અમેરિકામાં, તેમાંથી 50% ડાયવોર્સ થાય છે. જો બીજી વાર લગ્ન કરે છે તેમાં 67% ડાયવોર્સ થાય છે, અને જો ત્રીજી વાર લગ્ન કરે છે એમને 63% ડાયવોર્સ થાય છે. આ બધા દુકાવાની વચ્ચે આ કાળા ઘોડાની અસર નીચે આપણે જીવી રહ્યા છીએ. એક બીજો મુકા પણ આમોદ પ્રબોધકના પુસ્તકમાં લખ્યું છે, યહોવાનું વચન સાંભળવાનો દુકાળ કર્યો, આત્મિક દુકાળ. જે પરિસ્થિતિમાં આપણે આવ્યું ઘર છે, ઉલ્ટીટો પરથી બીજી બધી વાતો કહેવામાં આવે છે, એક્સેપ્ટ વર્લ્ડ ઓફ ગોડ. ટીવીમાં પણ તમે જુઓ, અમેરિકાના બીજા અમેરિકન જે સ્વીટમાં જુઓ, ઇન્ડિયાની બહુ મને ખબર નથી, ઘણા વખત ભાવ નથી, પરંતુ આ પરિસ્થિતિ જોવાનું વચન સાંભળવાનું મુકા. તમને પ્રાર્થનામાં આપણે સાંભળ્યું કે પ્રભુ આ વચનમાં દીપો બધા જતા રહે પહેલા અમારી સહાય કરો, ઇટ્સ ટ્રુ, સાચી વાત. તો આપણને તમને એપીટાઈઝર આપ્યો છે, મારો સંદેશ શરૂ નહીં થવાનો, આપણે પ્રભુના વચન તરફથી સમયનું પુસ્તક, તેનું પુસ્તક તેનો 7મો અધ્યાય, અને આજનો વિષય છે એ સ્ટડી ટાઈપ છે, એટલે કલમ પ્રમાણે જવાનું, કલમ પ્રમાણે, કલમ કોઈ હું બોલું તમે બધા સમજ્યા કર્યો નહીં, તો આપણે એનો સ્ટડી કરવાનો સાથે મળી, અને એટલા માટે ને કહ્યું છું તમે બાઇબલ નો પેન વગેરે લઈને આવજો, જેથી કરી તમે નોંધી શકો. આમાં એક કોષની વાત આવે છે, સિમ્બોલ છે, પેલાનો અર્થમાં જે કોષ લઈ જવામાં આવતો હતો, ઇસ્રાયલ પુત્રો આગળ ચાલતા હતા એની આગળ કોષ ચાલતો હતો, અને આ જે નાડા છે તે યાજકો ઉંચક થતા આમ કરે ત્યાં આગળ ચાલે, અને આ કોષ ઈશ્વરની હાજરી બતાવે છે. એ કોષની અંદર ઘણી બધી બાબતો રહેલી હતી, એના સંબંધે બહુ વિશેષ બાબત છે, પરંતુ અત્યારે સમય નથી. પરંતુ ખરું એવું કે ઇઝરાયલો અને પરિસ્થિતિની વચ્ચે હંમેશા વિગ્રહ ચાલ્યા કરતો હતો, અત્યારે પણ થાય છે, એ વખતે પણ થતો હતો, એટલે ગરીબમાં ઇઝરાયલની જીત થાય, ગરીબમાં પરિસ્થિતિની જીત થાય. એક સમય એવો આવ્યો કે ફલિસ્તીઓની જીત થઈ અને ઇઝરાયલ હારી ગયા, અને એ વાત જયારે એની ને ખબર પડી, કોઈ સમાચાર આપ્યા કે તારા બંને દીકરાનું મરણ થયું, તાર તો એની જરા ભાનમાં હતો, પરંતુ એવું વાક્ય જયારે ઉચ્ચારવામાં આવ્યું અને દેવના કોષનું હરણ થયું છે, ત્યારે છત્તા પાઠ પડી ગયો અને ઓન ધ સ્પોટ એનું માણસો એક જ દિવસે બે દીકરાઓનું અને કેરીનું માણસ. તે વખતે કેરીનો જે દીકરો સિંહાસ હતો એની વાઇફ પ્રેગ્નન્ટ હતી, એ જ સમયે એને ડિલિવરી થઈ અને એનું નામ તીખાબોધ પાડ્યું. એનો અર્થ એ થાય છે કે ઇઝરાયલ માંથી ઈશ્વરનું ગૌરવ ચાલ્યું ગયું. મને એવું લાગે છે કે અમેરિકાનું નામ બદલવાની જરૂર છે, તીખાબોધ પાડવાની જરૂર છે, કારણ કે અમેરિકામાં પણ આપણે જોઈએ છીએ કે ઈશ્વરનું ગૌરવ ચાલ્યું ગયું છે. પરંતુ આ પલિસ્ટના હાથનો પોસ્ટો ગયો, એમણે એની સાથે ચેડા કર્યા, ઈશ્વરનો કોપ એમની પર સર્જી ઉઠ્યો, ઘણા બધાના મરણ થયા, ઘણા બધાને ગાંઠિયા રોગ થયા અને એમને ખબર પડી ગઈ કે આ ઇસરાયલના દેવનો કોપ આપણી પર આવ્યો છે. એટલે એક કોષ એમણે બે સેકન્ડના માણસોને પાસે મોકલી આપ્યો. બે સેકન્ડના માણસે પણ એ બી ભૂલ કરી, તેમણે પોસ્ટમાં જોયું અને યહોવાનો કોપ તેમની ઉપર પણ સર્જ્યું છે. અને ચાલુ સામે છઠ્ઠો અધ્યાયનો 19મી કલમમાં આપણે વાંચીએ છીએ કે 50,000 ને 70 માર્યા ગયા, 50,000 ને 70 માર્યા ગયા. 20મી કલમ તમે જુઓ, ત્યારે વ્યાજ કેખમના માણસોએ કહું કે યહોવા એટલા પવિત્ર દેવ આગળ કોણ ઉભરી શકે અને અમારી પાસેથી બીજા કોની પાસેથી જાય. પછી તેઓએ કિર્યાતયારીમના લોકો પાસે ખેતિયા મોકલીને કહ્યું કે પલિસ્ટીઓ યહોવાનો કોષ પાછળ આવે છે, તમે નીચે ઉતરીને તે તમારે ત્યાં લઈ જાઓ. પલિસ્ટીઓને બીક લાગી, પલિસ્ટીઓની પાટી બેક સેકન્ડના માણસે કિર્યાતયારીમના માણસને કહું કે આવી લઈ જાઓ. અહીંથી આપણી વાત કરું થાય છે સાતમો અધ્યાય. કિર્યાતયારીના માણસો જયારે કોષને લઈ ગયા ત્યારે એમણે બહુ જ સરસ ત્રણ બાબતો કરી. મારી સદી પ્રમાણે કોષને પર્વત પર મૂક્યો જ્યાં અમીનાદાબનું ઘર હતું, પ્રોપર પ્લેસ. ત્યાર પછી એક ખાસ વ્યક્તિને જે યાજક હતો એલ આઝા, એને એ લોકોએ આ કામ સોંપ્યું છે ત્યારે આને સંભાળ રાખવાની. અને એને ખાસ આ કામના માટે અલગ કર્યો. બાઇબલમાં એવું લખ્યું છે કે કોષની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કરે, પ્રોપર પ્લેસ, પ્રોપર પર્સન, પ્રોપર પોઝિશન, બધું જયારે એરેન્જમેન્ટમાં આવ્યું ત્યારે શું બને છે. આવું લગભગ 20 વર્ષ સુધી ચાલ્યું બીજી કલમ પ્રમાણે. અને બાઇબલમાં લખ્યું છે અને ઇસ્રાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ હતું. જયારે હું આ બાઇબલ વાંચતો હતો અને પવિત્ર આત્મા જયારે મને બતાવ્યું કે ઇસરાયલનું આખું ઘર એટલે બીજું કોઈ નહીં પણ મંડળી, એટલે એક મિનિટનો પણ વિચાર કર્યા વગર મેં લખી દીધું મારા બાઇબલ મંડળી. આ ઇસરાયલનું આખું ઘર છે, આપણે ઇસરાયલનું આખું ઘર છે અને આખા ઘરનું વલણ યહોવા પ્રતિ હતું. હલો, મારો પ્રશ્ન છે 2010 સાલમાં તમારું વલણ કોના પ્રતિ છે અને ઇસરાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ કરું. પ્રભુનું વચન દાન કહે છે કે જગત પર તથા જગતના વાના પર પ્રેમ ન રાખો, કેમ કે જગતમાં દ્વેષ છે એટલે દૈહિક વાસના, આપણી લાલસા, જીવનનો અહંકાર, આ બધું પિતાથી નથી. જગત તથા તેની લાલસા જતાવે છે પણ જે દેવની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદારે છે. યાકુબના પત્રમાં એમ લખ્યું છે કે જગતની મૈત્રી દેવ પ્રત્યે રહે છે. જો તમે જગતના ફ્રેન્ડ છો તો ઓટોમેટિક તમે પ્રભુના દુશ્મન બની જાવશો. આ બાઇબલ છે. તમારું વલણ કોના પ્રત્યે છે, તમે કઈ વાતો શોધો છો? કોલોસ્યના પત્રમાં એમ લખ્યું છે કે ઉપરની વાતો શોધો, ઉપરની વાતો પરથી જ લખો. જયારે આવું બન્યું ત્યારે શું થયું, એક અગત્યનો શબ્દ હું તમને બતાવું. ત્રીજી કલમનો સૌથી પહેલો શબ્દ ત્યારે, પ્રશ્ન પૂછવો એટલે પૂછાય કે ક્યારે, ત્યારે કે ઈસરાયલ ના આખા ધર્મનું વલણ યહોવા પ્રતિ થયું, પ્રતિ થયું ત્યારે, ત્યારે સમયે કહ્યું કે જો તમે તમારા પુરાણ સહગ્રહથી યહોવા તરફ ફરતા હો તો તમારા બધી અન્ય દેવો તથા આસ્તારોને કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને કેવળ તેની ઉપાસના કરો, એટલે તે તમને ફલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. પ્રભુ મારી તમારી પાસે આ માટે છે. આ ઇસરાયલ પુત્રો જેવા જ આપણે છે. આપણે પ્રભુનું ભજન તો કરીએ છીએ, આપણે રાયબલ તો વાંચીએ છીએ, આપણે દેવળમાં તો આવીએ છીએ, પણ સાથે અન્ય દેવોનું પણ ભજન કરીએ છીએ. ડબલ ઢોલકી કઈ રીતે તમે જોઈએ, આ બાજુ વાગે ને આ બાજુ વાગે, દૂધમાં અને દહીંમાં પગ રાખવો. એ એક મંડળી હતી લાવદિત્યાની મંડળી, જેના માટે બહુ કડક શબ્દમાં પ્રભુએ કહ્યું કે તું ટાળો થાય અથવા ઉણો થાય એવું હું ઈચ્છું છું, પણ તું તો હું પાવર છે, થોડું આમ થોડું છે. આવા જીવન માટે પ્રભુના સખત રીતે એમ કે છે, હું તને મારા મોંમાંથી ફૂટી ગયો. પ્રભુનો કોપ અને પ્રભુનું જજમેન્ટ આપણી પર આવે છે પહેલા. આવા જો અન્ય કોઈ જેવો આપણા જીવનમાં હોય તો એને આપણે દૂર કરીએ. કહે છે કે તમે પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હોય, ફરવું એટલે પસ્તાવો કરવો. બિલામ દીકરાઓ જયારે મોજ મજા કરતો હતો ત્યારે એનું જીવન જુદું હતું, પણ જે મુશ્કેલ અને પ્રશ્નો ઉભા થયા અને પછી ફર્યો, સાવચેત થયો, અસ્તાવ કર્યો, એના બાપના જે પાછળ પ્રભુ આજે આપણને એવું કહે છે કે જો આવા કોઈ અન્ય દેવો હોય તમારા જીવનમાં તો દૂર. હું તો પોતે એવું માનું છું કે અમેરિકામાં તો પુષ્કળ અન્ય દેવો છે. સૌથી મોટો દેવ છે ને ડોલરનો, ગેસ તો લખી બે જીત્યા વચ્ચે આખી દુનિયાના લોકોને ડોલર. આ દેવનું ભજન કરવો, પગે પડવો. અને એવા કેટલાય દેવો છે. ફિલિપીઓના પત્રમાં લખ્યું છે કે ઉદર કેવો નથી, બસ ખાતા કરો, પછી કસરત કરી હમણાં તો ખાઓ. બીજી એક જગ્યાએ એવું લખ્યું છે કે બાહુબળ કેવો નથી. હે, અમે અમારી પાસે આટલી મિલકત છે, અમારી પાસે આટલું નોલેજ છે, અમારી પાસે આટલી ડિગ્રી છે, અમારી પાસે આટલા ઘર છે, અમારી પાસે આટલું બેંક વર્ક છે, અમારી પાસે આટલી સરસ નોકરીઓ છે, બાપુ પર કેવો ન દેવ છે. આપણે આત્મ પરીક્ષા કરીએ અને આવા કોઈ દેવ દેવીઓ આપણા જીવનમાં પણ તો એ આ સાલમાં કરી નાખીએ અને કેવળ તેની ઉપાસના કરીએ. તો તમારા જીવનમાં કોઈ બાલીન છે, વાસ્તાવ છે, તમે પોતે આત્મ પરીક્ષા કરો. પાંચમી કલમ બહુ અગત્યનો શબ્દ, પછી 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 તમે કહ્યું કે સર્વ ઇસ્રાયલ અને નિષ્પામય ઈચ્છા કરો, હું તમારે સર્વ યહોવાને વિનંતી કરું. જો આ ધર્મ જાગૃતિની શરૂઆત આ રીતે થાય, તમે એવું ઈચ્છતા હો કે તમારા કુટુંબમાં જાગૃતિ આવે, તમારી મંડળીમાં જાગૃતિ આવે, તમારા લીડરોમાં જાગૃતિ આવે, તો એક જ રીત છે અંતે પ્રાર્થના. બાઇબલમાં અને બાઇબલની બહાર કોઈ જગ્યાએ પ્રાર્થના વગર ધર્મ જાગૃતિ આવી નથી. એટલે કહ્યું કે હું યહોવાને વિનંતી કરીશ. તેઓ નિષ્પામાં એકતા થયા. શક્તિ કરો અને તે પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું. પાણી એ સાક્ષી છે, યહોવાની આગળ એ ઈશ્વરની હાજરી બતાવે છે. લોકો બધા રીતે ભેગા થયા ને ત્યારે અત્યારે તો આપણે નળમાંથી પાણી કાઢીએ. પહેલાના વખતમાં તો કુવાથી કરવાનું, એટલે અસ્તિત્વ પાણી કાઢીએ રેડિયો જમીન પર રેડી દીધું, ચર્ચે ક્યાં પાણી લીધું, એટલે મેં કેચ કરી લીધું. તમને ડેમોન્સ્ટ્રેટ કરી બતાવ કે પહેલાના વખતમાં જયારે આ લોકો ભેગા થતા હતા ત્યારે આવું કરતા હતા, તો એ પાણી કાઢીને લેવાની આગળ રેડ્યું. તે દિવસે ઉપવાસ કરે ત્યાં કહ્યું કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કરે છે, કન્ફેશન. આ બધા સ્ટેપિંગ સ્ટોન છે ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામવું હોય, મંદિર તરીકે આપણે આગળ વધવું હોય, તો બધા પગથિયા છે. અને એ પગથિયા જો તમે ચડો તો જ તમે આગળ વધી શકો. અને સમૂહને નિષ્પાપમાં ઇસ્રાયલ પુત્રોનો ન્યાય કર્યો. જો પહેલો રિવર સંબંધ ઈશ્વર સાથે કર્યો, પાપોની કબૂલાત કરી, માફી માંગી, પાણી રેડી, અને પછી બીજો સંબંધ માણસો સાથે સીધો કર્યો, સમૂહને ન્યાય કર્યો. કઈ કોઈનું કશું લઈ લીધું છે, કઈ ખોટું થયું છે, આ કર્યું છે, તે કર્યું છે, જમીન ચડાવી લીધી છે, ખેતર પડાવી લીધું છે, સીધું કર્યું, સમૂહને ન્યાય કર્યો. પહેલો સંબંધ ઈશ્વર સાથે સીધો કરવાનો, બીજો સંબંધ માણસો સાથે સીધો કરવાનો. ભદ્રસ્તંભનું ચિત્ર આપણને જોવા મળે છે. જ્યારે જાતિએ પસ્તાવો કર્યો, ઈશ્વર સાથે જાતિનો જેવો સંબંધ સીધો થયો, તરત જ એને શું કહ્યું તો, જો મેં અન્યાયથી કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તને ચોગણું પાછો આવીશ. ઈશ્વર સાથે સીધો સંબંધ, માણસો સાથે સીધો સંબંધ, વધત પણ તે સંબંધો સુધારે છે. સાતમી તરફ ફલિસ્તીઓ સાંભળ્યું કે ઇસ્રાયલ પુત્રો મિસ્પાને એકઠા થયા છે, ત્યારે ફલિસ્તીઓના સરદારોએ ઇસ્રાયલી ઉપર ચઢાઈ કરી. ફલિસ્તીઓને ખબર પડી કે આ તો કઈ હિલચાલ મચી રહી છે મિસ્પાનો, મિસ્પામાં ધર્મ જાગૃતિ, મિસ્પાનો લોકો ભેગા થયા છે અને કશું કરી રહ્યા છે. ત્યારે એમને દેખા દીધી, ચઢાઈ કરી, એટલે પાકિસ્તાનના ઇન્ડિયાની ઉપર હુમલો કરવો હોય તો પહેલા ક્વાયટ કરે, કે સરહદ હોય એની ઉપર ક્વાયટ કરે, એટલે ઇન્ડિયા વાળાને તરત ખબર પડી જાય કે ભાઈ કશું ચિંચાલ મળી રહી, હવે યુદ્ધ થવાની તૈયારી. એવું જ કશું અહીંયા આગળ આપણે જોઈશું. અને ઇસરાયલ પુત્રોએ સાંભળ્યું ત્યારે તેઓ પોલીસથી બીજા આ વિશ્વાસનું જીવન નહીં પણ દ્રષ્ટિનું જીવન બતાવે છે. બરાબર, ફલિસ્તીઓ કદાવર હતા, છસ્સા ફૂટના હતા, હાથે પગે છસ્સા આંગળા હતા, જોરદાર હતા. પેલા ગોલિયાથને જો દાઉદની સામે જોવું હોય તો આમ કરી જોવું તો દાઉદનું મોં દેખાય એવા એ બધા જ હતા. એમને જોઈને આ ઇસ્રાયલ પુત્રો ભી ગયા. કોરોના પત્રમાં લખ્યું છે કે આપણે વિશ્વાસથી ચાલીએ, દ્રષ્ટિથી નહીં. જ્યારે આપણે દ્રષ્ટિથી ચાલીએ છીએ ત્યારે આપણને દીક લાગે છે, તો જો આપણે વિશ્વાસથી ચાલીએ છીએ તો આપણે આગળ વધીએ છીએ. આટલી ખબર. અને ઇસ્રાયલ પુત્રોએ સમૂહને કહ્યું કે આપણે આ દેવ યહોવાની આગળ અમારા માટે વિનંતી કરવાનું પડતું ન હોય કે તે અમને પરિસ્થિતિના હાથમાંથી છોડાવે. કન્ટિન્યુ પ્રયાસ આ પ્રાર્થનાથી એ વસ્તુ તમે ખાતી જાઓ, નાસી પાકી જાઓ એ ચાલે નહીં. એક વાર પ્રાર્થના કરો, જવાબ ના મળે, પ્રભુ જવાબ આપતો નથી, એ ના ચાલે. તમારે કન્ટિન્યુ અમારે સારું વિનંતી કરવાનું પડતું નથી. બરાબર, જો તમે પ્રાર્થના કરવાનું પડતું નથી છે તો તમે પાપ કર્યું છે. એક જગ્યાએ સમયના પુસ્તકમાં જ લખ્યું છે કે તમારા વિશે મારા વિશે પૂછો તો તમારા માટે પ્રાર્થના કરવાનું પડતું મૂકવાનું પાપ એ યહોવાની વિરુદ્ધ કરું એવું ના થાય. યાકુબના પત્રનો એક કલમ એમ છે કે જે સારું કરી જાણે છે પણ કરતો નથી એને પાપ લાગે છે. જો તમે પ્રાર્થના કરી શકો છો અને પ્રાર્થના કરતા નથી તો પણ પાપ લાગે છે. તો પ્રાર્થના એ બહુ અગત્યની વસ્તુ છે આપણા જીવનમાં. લિયોનાર્ડ લેવન્સે એમ કહે છે કે ક્રિશ્ચિયન હુ ઇઝ નોટ પ્રેઇંગ ઇઝ પ્રેઇંગ, કે ખ્રિસ્તી વ્યક્તિ છે જે પ્રાર્થના કરતી નથી તે રમત રમે છે. અત્યાર હુ ઇઝ નોટ પ્લેઇંગ ઇઝ પ્લેઇંગ. આ પાસ્ટર હુ ઇઝ નોટ પ્લેઇંગ ઇઝ પ્લેઇંગ. આપણે શું કરીએ? દસમી કલમ પ્રભુએ નવમી કલમમાં આપણે જોયું, સોરી નવમી કલમ, અને સમુએલે એક ધાણું હલવા લઈને તેનું સતત દહનીય ક્રણ યહોવાને કર્યું. એક ધાણું હલવા. હે આગળ હું ગભરમાં સૂતેલા પ્રભુ ઈશ્વરને જોઉં છું. મેં તો મારા બાયરોને એક નાનું ચિત્ર પાડી પ્રભુ ઈશુ ગભરામાં થઈ ગયા હોય. એક ધાણું હલવા ભેગા થયા, પસ્તાવો કર્યો, કબૂલાત કરી, સંબંધો સુધાર્યા, પણ એક વસ્તુ બાકી હતી, લોહી વેવડાવ્યું નહોતું. હેબ્રીઓના પત્રમાં એમ લખ્યું છે કે લોહી વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. સમયને ખબર હતી પ્રભુ ઈશ્વરનું લોહી ભવિષ્યમાં વેવડાવવાનું છે. એની પ્રતિક્ષા રૂપે સમયને એક ધામો ફૂલવા લઈને તેમ સકળ દહનીય પર યહોવાને કર્યું. હલવાન શબ્દ આખા બાઇબલમાં ખાસ કરીને પ્રભુ ઈશુ માટે બદલાયેલો શબ્દ છે. હલવાન દત્ત કરવામાં લઈ જવામાં આવે છે તેના જેવો તે હકો એવું યશાયા ગ્રંથમાં આપણે વાંચીએ છીએ. યોહાનના પહેલા સુવાર્તામાં પહેલા અધ્યાયમાં યોહાન આંગળી સિદ્ધિને કહે છે, જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ પૂરણ કરે. પ્રભુ ઈશુ આવતા હતા તેવું કરું. પિત્તરના પત્રમાં પિત્તર પહેલો પિત્તર 1:19 એમ લખે છે કે હલવાનના રક્તથી આપણો ઉદ્ધાર કરવામાં આવે છે. રક્તિ કરવામાં પણ આપણે વારંવાર માંગે. હલવાનના જીવનના પુસ્તકમાં જેમના નામ લખેલા છે તેમને ધન્ય. એટલે કે આખા બાઇબલમાં હલવાન એ પ્રભુ ઈશુ છે. અહીં પણ હલવાન એ પ્રભુ ઈશુ છે. હલવાનનું વધ કરવામાં આવ્યું, લોહી વેવડાવવામાં આવ્યું, રક્ત વેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. આજે આપણે બલિદાન આપતા નથી, કારણ કે પ્રભુ ઈશુનું મોટું બલિદાન વધસ્તંભ પર એક જ વખત આપી દેવામાં આવ્યું છે. પ્રભુના નામને ધન્યવાદ. જયારે ઉત્સવ ત્યારે હજુ તો આ પ્રોસેસ ચાલુ હતી. દસમી ક્રમ તમે જુઓ, સમુએલ દહનિયા પણ કરતો હતો એટલામાં ફિલિસ્તીઓ ઇઝરાયેલની સાથે લડાઈ કરવાને પાછળ. પણ તે દિવસે યહોવાએ ફિલિસ્તીઓ પર મોટા ગર્જના કરીને તેઓનો પરાજય કર્યો અને ઇઝરાયેલ સામે માર્યા ગયા. પ્રભુ પોતે આપણું યુદ્ધ લડે છે. નિર્ગમનના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે નુકસાની આગેવાની હેઠળ બધા આવીને ઉભા છે. આગળ લાલ સમુદ્ર છે, પાછળ ખાડીનું સૈન્ય છે, આજુબાજુ મોટા મોટા પર્વતો છે, અને નુકસાન લોકોને શું કહે છે? યહોવા તમારે સારું યુદ્ધ કરશે, તમારે શાંત કરે. આપણા યુદ્ધો, આપણા પ્રશ્નો, આપણા પ્રોબ્લેમના વિમુક્તિઓ પ્રભુ લઈ લે. પ્રભુ પોતે આપણી સહાય કરે છે. વધતા ભયાકાને ગર્જના કરીને 80% ફિલિસ્તીઓનો ઘણ પ્રભુએ પોતે જ વાળી દીધો. જો ઇઝરાયેલ પુત્રે કશું નતું કર્યું, હા તેઓ ભેગા થયા, પ્રાર્થના કરી, ઉપવાસ કર્યો, માફી માંગી, લોહી લડાવ્યું, સંબંધો સુધાર્યા, એ બધું કર્યું. ભાવ જયારે કરીએ છીએ ત્યારે પ્રભુ વિજય આપે છે. 11મી ક્રમ અને ઇઝરાયેલના માણસો નિષ્પાપથી નીકળીને ફિલિસ્તીઓની પાછળ પડીને 10 કારની તળેટી સુધી પહોંચતા સુધી જોન મારતા ગયા. પ્રભુએ ગજબનો વિજય અપાયો અને પછી કહું તો પાછળ પડો એ ઇઝરાયેલ પુત્રો પાસે પડે 10 કારની તળેટી સુધી. 12મી ક્રમમાં આપણે શું જોઈએ છે? વિજય, મોટો વિજય, વિજય પુષ્કળ વિજય. પાપો પર જે આવ્યો છે, શેતાનને હરાવ્યો છે, નાચની કૂદી ગીતો ગાવ સૂર્યોને એક પથ્થર ઉભો ત્યારે સૌએ એક પથ્થર લઈને નિષ્પાક સ્ટેન્ડની વચ્ચે ઉભો કર્યો ને તેનું નામ એલેન એઝેર પાણીની સૌકા ત્યાં સુધી યહોવા આપણને સહાય કરી. તમે બેંકમાં કે કોઈ જગ્યાએ લાઈનમાં ઉભો રહો તમારો નંબર આવે તો તમે આવા શબ્દો સાંભળો છો મેં હેલ્પ યુ, હું તમને મદદ કરી શકું. 2010 સાલમાં પ્રભુ તમને એવું પૂછે કે મેં આઈ હેલ્પ યુ, તમારે હેલ્પની જરૂર છે, ગૌરવની જરૂર છે, કૃપાની જરૂર છે, પરાક્રમની જરૂર છે, એની હાજરીની જરૂર છે. તો પ્રભુ એડેન એઝર થવા માંગે છે. અત્યાર સુધી 2009 સુધી પ્રભુએ આપણી સહાય કરી છે અને 2010 ના વર્ષમાં પણ તે તમારી સહાય કરવા માંગે. છેલ્લી બે કલમો છે 13 અને 14, એમાં 5 બાબતો બની જે હું ટૂંકાણમાં તમને કહીને મારું બોલવાનું બંધ કરું છું. પહેલી બાબત, ઇઝરાયલ પરાજિત થયા. તો દુઃખમાં મારા કાગળમાં મેં લખ્યું છે જગત, દેહ અને શૈતાન આપણા 3 મોટા દુશ્મનો. જગત કે જેનો આપણે રહીએ છીએ, દેહ કે જેનો આપણે ત્યાગ કરી શકતા નથી, અને શૈતાન કે જે દેખાતો નથી પણ જે કોઈ મળે તેને ગળી જવાની શોધતો કરે. આ 3 ખ્રિસ્તી લોકોના મોટા દુશ્મનો છે, ખ્રિસ્તી મંદિરના મોટા દુશ્મનો. અને એ દુશ્મનોને જો પરાજિત કરવા હોય તો આ બાબત કરવાની જરૂર છે. પલિસ્તીઓ પરાજિત છે, આ બધા પલિસ્તીઓ છે આપણા. બી બાબત, તેઓ ટીમમાં ફરી આવ્યા નહીં. જો આવું ખ્રિસ્તી જીવન, વિજયઘન ખ્રિસ્તી જીવન આપણે જીવીશું તો કોઈ દુશ્મનની તાકાત નથી કે તમારો વાળ માંકો કરી શકે. ત્રીજી બાબત, સમયના સર્વ દિવસોમાં યહોવાનો હાથ પલિસ્તીઓનો વિરોધ થતો. જયારે પ્રભુનો માઇટી હેન્ડ આપણી ઉપર, આપણા કુટુંબો ઉપર, આપણા બાળકો ઉપર, આપણી મંડળી ઉપર હોય છે ત્યારે દુશ્મનની તાકાત નથી કે આપણું નામ લઈ શકે. એ શસ્ત્રમાં આપણે શું વાંચ્યું, મારા શત્રુઓના દેખતા તું મારે વાક્ય ભાણું તૈયાર કરે છે. એ આપણો પ્રભુ છે. યહોવાનો હાથ તે કન્ટિન્યુઅસ પરિસ્થિતિની વિરોધ હતો. ચૌદમી કામ, એક્રોનથી તે છેક ગાત સુધી જે નગરો હતા પલિસ્તીઓ ઇસરાયલ પાસેથી લઈ લીધા હતા તે ઇસરાયલના હાથમાં પાછા આવ્યા. 5 નગરો હતા, આકડોટ, ગાઝા, આક્રોન, ગાત અને એક્રો. આ 5 નગરો હતા. આ ગોલિયાથ તે પેલા ગાતનો હો કે એક પેલો ગોખણનો પથ્થર માં પાડી દીધેલો ને એ બની એવું આવે છે, લખ્યું નથી. 5 ધોળા પથ્થર લીધા ઇતર લખ્યું છે. એ આઉટ નો આઈડિયા એવો હોવો જોઈએ કે આ 5-5 નગરો જ છે અને 5-5 સરદારો છે, બધાને એક એક સિપાહી વન ફોરવર્ડ. આઉટ એટલો આંકડીદાર માણસ હતો, એટલો સુરવીર વ્યક્તિ હતો કે એને બીજા પથ્થરની જરૂર ના પડે. 5 પથ્થર, 5 નગરો, 5 સરદારો. આ બધા છે ને પલિસ્તીઓ લઈ લીધા હતા ઇસરાયલની પાસેથી. તે કહે છે કે તે ઇસરાયલના હાથમાં પાછા આવ્યા. બરાબર, એ તો બાબત છે કે જે શૈતાને તમારી પાસેથી લઈ લીધી હોય. 2009 સાલમાં પ્રાર્થનાનો કોઈ સમય, ટ્રાઇબલ રેડિંગનો કોઈ સમય, ચાકરી આપવાનો કોઈ સમય, કોઈ મુલાકાત લેવાનો સમય, કશું જો લઈ લીધું હોય દુશ્મનોએ પલિસ્તીઓએ તો ગેટ ઇટ બેક. આ બધું પાછું મેળવી લો. 2010 સાલમાં જ્યાં લોકોએ કર્યું તે ઇઝરાયલના હાથમાં પાછા આવ્યું. અને બીજી એક પ્રજા હતી અમોરી, જેમની સાથે કહે છે સલાહમાં આ લોકો રહેતા હતા. બાઇબલમાં એક વાક્ય છે નીતિ વચન 16 અને 7, તમે જુઓ ઉઘાડી નીતિ વચન સોળમો અધ્યાય સાતમી કલમ બસ આપણે એન્ડમાં આવી ગયા છે.
જયારે કોઈ માણસના માર્ગથી વ્યવહાર આવી થાય છે ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ
હવે આ ઇસ્રાયલના પુત્રોના જે જીવનમાંથી પ્રભુ ખુશ હતા અને એના પરિણામ રૂપે આપણે જોઈએ છીએ કે અમૂલ્યની સાથે સલાહ હતી. પેલા દુશ્મનો જેવા દાદા પણ એમને તાકાત નથી કે ઇસ્રાયલ પુત્રોનું નામ દઈ શકે એવી ખાસ ઇસ્રાયલ પુત્રોની હતી. સલાહમાં તેઓ રહેતા હતા. વિસ્તાર પ્રેરિત ના પાંચ મારા શત્રુઓને દેખતા તું મારા વાસ્તે ઘણું તૈયાર કરે ભલો આપણો પ્રભુ એવો છે કે એક બાજુ શત્રુઓના હુમલા થાય તો પણ તે આપણને સલામત રાખે છે, શાંતિમાં રાખે છે, આપણી સંભાળ રાખે છે, આપણી ચિંતા રાખે છે, આપણી કાળજી રાખે છે. અને એટલા માટે 6/2010 સાલ તે પરીક્ષાનું વર્ષ રહ્યું. 6 પરીક્ષણો આવે, 6 દુઃખો આવે, 6 મુશ્કેલીઓ આવે. આ બધું આવી શકે આપણા જીવનમાં, આપણા કુટુંબમાં, આપણી મંડળીમાં. પિયર ટેમ્પટેશન ટ્રાયલ ટોર્ચરિંગ ઓલ ટી અને ટેનમાં પણ ટી દસ બધું મેળ થયેલું છે. પણ એ બધામાં યહોવા લીધે એબેનેઝર પ્રભુ આપણી સહાયતામાં પ્રાર્થના કરી. આપણે આપણી આંખો બંધ કરીએ અને પ્રભુના વચનમાં આપણે આપણી જાતને તપાસીએ. આપણું વલણ કોના તરફ છે તે આપણે નથી જોઈએ અને ઇસ્રાયલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ કર્યું. મલાવ તમે તમારા પોતાની પરીક્ષા કરો. પ્રભુ ભજન જાતનો પરીક્ષા સૂચવે છે. જો કે અન્ય બે ઉપાય એની તમે કબૂલાત કરો. કોઈ બાલીન હોય, કોઈ આસ્કારક હોય, કોઈ દાગોન હોય તો એને તમે દૂર કરો. તમે પોતે વિનંતી કરો. ઇસ્રાયલ પુત્રો મિસ્પાહમાં રેખતા થયા હતા. આજે આપણે ચર્ચમાં રેખતા થયા છે. આપણે પાણી ઘડીને રેડ્યું છે. ઈશ્વરની સતત હાજરી આપણી નિર્દેશ છે. આપણે આપણા પાપોની કબૂલાત કરી આપણે આપણા સંબંધો સુધારીએ. જો ઈશ્વર સાથેનો આપણો સંબંધ સીધો થશે તો માણસો સાથે ઓટોમેટિક આપણા સંબંધો સુધરશે. આપણે જગત દેહને શેતાનથી લઈએ નહીં, કારણ કે પ્રભુ સુખ્રિસ્ત જે આપણો આગેવાન છે તે આપણી સાથે છે. તે આપણા યુદ્ધો લડે છે, તે આપણી મદદ કરે છે. ખ્રિસ્તી જીવન તે લડાઈનું જીવન છે. પ્રભુ પોતે ધરાકા અને સર્જના કરીને આપણને જય આપશે અને આપણા જીવનમાં એબેન એઝેર આપણે ઉભા કરી શકીશું. જો કોઈ એવી બાબત છે કે જે શત્રુ શેતાને આપણી પાસે પડાવી દીધી છે તો આપણે પાછી મેળવીએ. થોડો સમય તમે પોતે પ્રભુની સાથે વાત કરો. સ્વર્ગમાં અમારા પ્રેમ પ્રભુ, અમારા મુખના શબ્દો અને અમારા હૃદયના વિચારો તમારી આગળ માન્યતાઓ સામે